તારીખ 31/7/1989, પૂજ્ય ગુરુદેવ શ્રીના વચનામૃત, બોલ નંબર 273 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન, સળંગ પ્રવચન નંબર 193.
સંયોગનું લક્ષ્ય છોડીને આ પ્રતિબંધક ભાવ છે. ધર્મ પ્રાપ્તિમાં જે કઈ પ્રતિબંધક ભાવ છે એમાં સંયોગનું લક્ષ્ય છે એ મુખ્ય પ્રકારનું પરિણામ છે. પછી જેને જે પ્રકારનો ઉદય હોય તે ઉદયમાં જે પોતાના ઉદયમાં સંયોગનું જ લક્ષ્ય કરે છે. સંયોગ એટલે પોતાના સ્વરૂપને છોડીને કોઈ પણ બાહ્ય પદાર્થ એ બધાને સંયોગ કહેવામાં આવે છે. એ દૂર ક્ષેત્રવર્તી પણ હોઈ શકે છે, દૂર કાળવર્તી પણ હોઈ શકે છે, નજીક ક્ષેત્રવર્તી પણ હોઈ શકે છે, નજીક કાળવર્તી એટલે વર્તમાનમાં પણ હોઈ શકે છે. બધાને સંયોગ કહેવામાં આવે છે. આ જીવ જેનું લક્ષ્ય કરે એ બધો સંયોગ છે. જીવને જ્યાં સુધી પોતાના સ્વરૂપનું લક્ષ્ય હોતું નથી ત્યાં સુધી એને સંયોગનું જ લક્ષ્ય હોય છે. એક વચનમાં સંગ્રહ નહીં છે એમ કહેવાય કે સંયોગનું લક્ષ્ય છે, એને સંગ્રહ નહીં કહે છે. એક શબ્દમાં કહી દીધું. ભલે વિષયો બદલે છે જીવ, પણ પર લક્ષ્ય છે, સંયોગનું લક્ષ્ય છે, એમાં ક્યાંય આત્માનું લક્ષ્ય નથી, આત્માના લક્ષ્યમાં સંયોગનું લક્ષ્ય નથી. લક્ષ્ય ફરવું જોઈએ. લક્ષ્ય ન ફરે ત્યાં સુધી ધર્મ થતો નથી, ત્યાં સુધી આત્માને સુખ પણ થતું નથી, નિરાકુરતા થતી નથી.
બરોબર.
એ બધા સંયોગમાં દેવગુરુ શાસ્ત્ર પણ સંયોગમાં આવે છે. તેથી જે દેવગુરુ શાસ્ત્ર એમ કહે છે કે તું અમારું લક્ષ્ય છોડીને આત્માનું લક્ષ્ય કર, ત્યાં પણ જે દેવગુરુ શાસ્ત્રનું લક્ષ્ય છોડતો નથી, તે દેવગુરુ શાસ્ત્રની આજ્ઞાને માનતો નથી એમ છે. એ ક્યાં કહે છે તું અમારું લક્ષ્ય કર, તો એ પોતાનું પણ લક્ષ્ય છોડાવે છે ખરેખર તો. અને એટલે તો શાસ્ત્રમાં એ વાત બહુ જોરથી આવેલી છે. શાસ્ત્ર કહો કે દેવગુરુના વચન કહો, ત્રણે આવી ગયા ને એમાં. દેવગુરુના વચન કહો કે શાસ્ત્ર કહો, એ તો એક જ વાત છે. બહુ જોરથી કહે છે કે પર લક્ષે તું અમારું આ વચન સાંભળે છો એ પણ અમે સંમત કરતા નથી, તારી આ કાર્ય પદ્ધતિને અમે નથી સંમત કરતા. તું સ્વલક્ષે સાંભળ, પર લક્ષે ન સાંભળ, પર લક્ષે ન વાંચન કર, પર લક્ષે ન વિચાર કર, પર લક્ષે અમારે સાંભળું ન જો. એટલે તો જિનેન્દ્ર પરમાત્માના દર્શનમાં એ વાત લીધી છે. આ મારો રૂપ દેખાય છે, હું આવો છું એમ જોવાનું છે. જેવા જિનેન્દ્ર છે એવો હું છું એમ જોવાનું છે. આ ભગવાન મહાવીર સ્વામી આવા છે એમને તો અત્યારે આ બધા ચિહ્નો લગાડે છે. લાંછન જેને કે છે, વિષયની આકૃતિ લગાડો મહાવીર સ્વામીને, ઋષભદેવ ભગવાનને બળદને આકર્ષી બતાડો, શાંતિનાથ ભગવાનને હરણિયાનું ચિહ્ન બતાડો, ત્રિંચ અવસ્થા વાળા ચિહ્નો છે બધા. ભગવાન તો સર્વજ્ઞ પરમાત્મા છે, એ ખરેખર એમનું ચિહ્ન નથી, એ ખરું ચિહ્ન નથી એમનું, એ તો વૃક્ષનું ચિહ્ન હોય છે, એ કેન્દ્રી છે વૃક્ષ તો, અને આ તો પરમાત્મા છે, પરમ દશા એ બધા છે. કેટલો બધો ફેર છે, એ તો કાળક્રમે ક્યાંક વચ્ચે લાગી જાય છે, એવું બધું આવે છે. બહુ જૂની પ્રતિમાઓમાં તો એ કાંઈ નથી, બસ મિત્રાદ મુદ્રિત પ્રતિમા જે હોય છે અને મુખ્યપણે એ વિતરાગતાને પ્રદર્શિત કરે છે, સ્વસંવેદનને દર્શાવે છે, અંતર્મુખ પરિણમન કેવું હોય એનો એ બાહ્ય દેખાવ છે. અંતર્મુખ પરિણમનને બહાર દેખાવમાં લાવવું તો બહુ કઠિન વાત છે, વાણીમાં આવી ન શકે એવો વિષય છે, તો પણ એની મૂર્તિ પ્રતિમાજી જે વખતે સર્વજ્ઞ પરમાત્માની ચેષ્ટા એવી હોય છે શરીરની, એમ ક્રોધ વખતે ક્રોધની ચેષ્ટા હોય, એમ સ્વરૂપ ધ્યાન વખતેની જે ચેષ્ટા છે એ ચેષ્ટાને દર્શાવે છે કે આ રીતે અંતર્મુખ થવાય છે. તો એમાં બધા એ ભાવો જોવાના છે, મિત્રાગતા, સ્વસંવેદન, અંતર્મુખપણું, અંતર એકાગ્રપણું, એ બધું એની અંદર ન જોવે તો એ તો અનંતવાર જીનેન્દ્ર પ્રતિમાના શું, સાક્ષાત જીનેન્દ્રના અનંતવાર દર્શન કર્યા છે, આ તો પ્રતિમાજી છે, પણ સાક્ષાત જીનેન્દ્રના અનંતવાર દર્શન કર્યા છે ચક્ષુ ઇન્દ્રિયના ઉપયોગથી, તો પણ બધું પર લક્ષ્ય, શાસ્ત્ર પણ 11-9 પૂર્વ સુધી પર લક્ષ્ય, એ સંયોગનું લક્ષ્ય છે, સિદ્ધિ આજ્ઞા છે કે એ લક્ષ્ય છોડી દે, સિદ્ધે સિદ્ધિ એ આજ્ઞા છે, આ દેવની વાત નથી, એ લક્ષ્ય છોડી દે, સંયોગનું લક્ષ્ય છોડી દે, તારા લક્ષ્ય એ તો બધી કેમ તર્ક થાય એવું છે કે જો હું ભગવાનની સામે ને લક્ષ્ય ન કરવું એ કેવી રીતે બને, પણ એમ બને છે ભાઈ. માણસ કોઈ લાભની વાત કરે અને ખબર પડે કે આ ક્ષેત્ર આવ્યો છે તો એના શબ્દો ઉપર ને ચેષ્ટા ઉપર લક્ષ્ય રહે છે કે કેવી રીતે ક્ષેત્ર છે એના ઉપર લક્ષ્ય રહે છે. અનાજનું સેમ્પલ જોયું છે અને ગુણ ઉપર લક્ષ્ય હોય છે કે અહીંયા ચાલે ત્યારે નીચે જોવે કે ખાડો છે કે નહીં, પણ જવાનું લક્ષ્ય હોય છે કે નહીં, મારા ઘરે જ આવું છું બીજે નથી જવું, જોવે છે જમીન ઉપર કે સામે ટ્રાફિક હોય એની સામે જોવે, કોઈની સાથે અથડાઈ ન જાય, પણ લક્ષ્ય નથી હોતો, ફાણી જગ્યાએ જવું છે, સ્મરણ નથી કરવું પણ લક્ષ્ય એવી ચીજ છે કે જે જ્ઞાનમાં રહે છે છતાં સ્મરણથી પાર છે, સ્મરણ કરવું પડે નહીં. આ તો પોતાના પરિણામને તપાસવાનો અભ્યાસ હોય એને બધી ખબર પડે એવી વાત છે કે કેવા કેવા પ્રકારથી મારી વ્યવહારિક પ્રવૃત્તિ ચાલે છે એ પણ ખબર પડે એવી છે કે જ્ઞાન કેવી કેવી રીતે પ્રવૃત્તિ કરી રહ્યું છે. તો અહીંયા એમ કહે છે કે ભલે પરબ્રહ્મની પ્રવૃત્તિ છઠ્ઠા ગુણ સ્થાન સુધી હશે, સાતમા ગુણ સ્થાન અને ઉપરથી કોઈ પરદ્રવ્ય સંબંધિત પ્રવૃત્તિ નથી રહેતી, તો મુમુક્ષુ ચોથા ગુણ સ્થાનવાળા, પાંચમા ગુણ સ્થાનવાળા એને તો હોય પ્રશ્ન નથી, અને પરદ્રવ્યની પ્રવૃત્તિ હોય ત્યારે ઉપયોગ પરદ્રવ્ય તરફ પણ હોય શકે હોય છે, એ તો સીધી વાત છે. છતાં પણ લક્ષ્ય આત્માનું સતત હોય, નિરંતર હોય એવી પરિસ્થિતિ હોઈ શકે છે, એવી પરિસ્થિતિ થઈ શકે છે, એ લક્ષ્ય બદલવાનો વિષય છે. એમ ન કહ્યું કે તું ઉપયોગ ફેરવ, પહેલા લક્ષ્ય ફેરવાનું છે પછી ઉપયોગ આપોઆપ આવશે. જો અંતર લક્ષ્ય થાય તો ઉપયોગ આપોઆપ આવે, લક્ષ ફરવાનો પહેલો તબક્કો સ્વરૂપ નિશ્ચય થવો, સ્વરૂપનો ભાવ ભાસવો, ત્યાંથી લક્ષ ફરે છે. અનંતકાલ નથી થયું, 45 વર્ષ તો અત્યારે લાગેલો, પણ અનંતકાલ લક્ષ જ નથી થયું. અનંત શાસ્ત્રો લક્ષ ફેરવવા માટે કયા શ્રીજીએ નિચોડ માર્યો છે આત્મસિદ્ધિમાં, એ લક્ષ તવા થવાને તેનો કયા શાસ્ત્ર સમજાય. તે એટલે કોણ? એ જીન પદ નિજ પદે એકતા, જેવા જિનેન્દ્ર છે એવો જ હું છું. આવું લક્ષ થવા માટે આ બધા શાસ્ત્રો કયા છે? તમામ શાસ્ત્રોનો શાસ્ત્ર લક્ષ્ય શું? કે જીવ સંયોગનું લક્ષ્ય છોડી અને નિજ સ્વરૂપનું લક્ષ્ય કરે, આ તમામ શાસ્ત્રોનો શાસ્ત્ર લક્ષ્ય છે. એક જ જગ્યાએ ટોટલ છે, લાંબી થોડી વાત નથી. કઈ નથી અત્યાર સુધી કઈ કર્યું નથી, ખાર પર લીપણું તે જાણો. અડધો ફૂટ 6 ઇંચ નું રાખ નું દળ હોય એના ઉપર ગાર કરે, ગાર રે ગાર એટલે ફ્લોરિંગ માં પેલા ગાર કરના, ગાર કે છે માટી નું લીપણ, માટી ને ગોબર સાણ માટી ભૂગી કરી નીપણ કરી નાખી, પણ એ નક્કર જમીન ઉપર થાય છે. રાખ નું 6 ફૂટ નીચેનું દળ હોય એના ઉપર ગાર ન થાય. એમ લક્ષ વિનાના બાણ બધા નકામા છે, થોથે થોથા છે. કોઈ વળી એવી મિથ્યા આશા ધરે છે, આપણે રોજ સાંભળો ને, આપણે રોજ વાંચો ને, કોઈ બી કંઈક તીર લાગી જાય છે, એને કોઈ બી તીર નથી લાગતું. એનું લક્ષ્ય હોવું જોઈએ, મારે શું કરવું છે, હું શું કરવા ધારું છું, એનું બરાબર એને ધ્યાન હોવું જોઈએ, ખ્યાલ હોવો જોઈએ, અને એ લક્ષ્ય એને કામ કરવું જોઈએ, તો કામ થાય છે. પ્રતિબંધક ભાવ છે, અવરોધક ભાવ છે. અંતર્મુખ વળવા માટે મુખ્ય કારણ કોઈ પ્રતિબંધક હોય તો આ છે, નહીતર તો જે જીવ શાસ્ત્રથી આત્માનું સ્વરૂપ વિચારમાં લે છે કે આત્મા એક અભેદ અખંડ ચૈતન્ય જ્યોતિ જ્ઞાનની મૂર્તિ આનંદમય પદાર્થ છે, એને તો એનો આશ્રય થવો જ જોઈએ એવો વિચાર કરે છે, પણ જેનું લક્ષ્ય નથી કર્યું એનો વિચાર બેકાર જાય છે, કામ નથી કરતો. હું ભરતને બાહુબલીજી લડ્યા, પણ લક્ષ્ય નહોતું લડવામાં. લક્ષ્યથી જો વિચાર કરવામાં આવે તો એમનું લક્ષ્ય નહોતું, પરિણતિ ન સમજાય તો કાંઈ નહીં. પરિણતિ અંદરની સૂક્ષ્મ વિષય છે, પણ લક્ષ્ય જ નહોતું એના ઉપર, એ લક્ષ વગરના બાણ હતા બધા. જેમ લક્ષ વગર સ્વરૂપ ધ્યાન થતું નથી, આત્માના લક્ષ વગર સ્વરૂપ ધ્યાન થતું નથી, સંયોગનું લક્ષ રહે અને આત્માનું નિર્વિકલ્પ ધ્યાન થાય એવું બનતું નથી, એમ આત્માનું લક્ષ હોય એને આત્મરૌદ્ર ધ્યાન થાય તો એવું અજ્ઞાની જેવું થતું નથી, નિષ્ફળ એવું થાય છે. એમ આને ધ્યાનનો વિકલ્પ નિષ્ફળ જાય છે, એમ આને વિષય કષાયનો વિકલ્પ નિષ્ફળ જાય છે, કેમ કે એનું લક્ષ્ય નથી એના ઉપર. એ લક્ષ્ય છે એ જ્ઞાનનો પર્યાય છે, અને એ જ્ઞાનનો એક રિઝલ્ટેડ પર્યાય છે, પરિણમેલો પર્યાય છે. પરિણમન અહીંથી શરૂ થાય છે, અનુભવથી તો પરિણમન શરૂ થાય જ છે, કેમ કે ત્યાં તો પરિણતિ ચાલુ થાય છે, પણ એ દુનિયાએ લક્ષ્યથી પરિણમન ચાલુ થાય છે અનુભવ પહેલા પણ. એ લક્ષ બદલવું જોઈએ છે, અનાદિનું જે સંયોગનું લક્ષ છે છોડે, અને સ્વરૂપનું લક્ષ્ય કરે, સ્વરૂપની રુચિપૂર્વક, સ્વરૂપની ભાવનાપૂર્વક સ્વરૂપને ઓળખાણ કરે, સ્વરૂપનો ભાવ ભાસે તો સ્વરૂપનું લક્ષ્ય થઈ જાય. જેવું છે એવું સ્વરૂપ જ્ઞાનમાં ઓળખાય એટલે સ્વરૂપનું લક્ષ્ય થઈ જાય, લક્ષ્ય બંધાઈ જાય. નિર્ણય વખતે પછી તે જ કારણે નિર્ણય કર્યો એટલે લક્ષ્ય ફરી વખતે, નિર્ણય બદલાણો એટલે લક્ષ્ય બદલાઈ ગયું. રુચિની ખામી છે, ભાવનાની ખામી છે, બે ખામી છે, અને પોતે ધ્યેય પણ નક્કી નથી કર્યું હતું. ઉપર ઉપરની રુચિ, ઉપર ઉપરની ભાવના ધ્યેય નક્કી કર્યા વગરની હોય છે એટલે કોઈ કામ થતું નથી. સંયોગનું લક્ષ્ય છોડી દે અને નિર્વિકલ્પ એક રૂપ વસ્તુ છે તેનો આશ્રય લે, લક્ષ્ય ઉપરાંત એનો આશ્રય લે, એનો આધાર લે. મિથ્યાત્વના મિથ્યાત્વ આમ સૂક્ષ્મ વિષય છે મિથ્યાત્વનું પરિણામ, પણ એને પ્રકાશનારા પરિણામ લઈએ તો પરને આધાર બુદ્ધિ, પર લક્ષ, પરનું પરની આધાર બુદ્ધિ, પરની ને રાગની કર્તૃત્વ બુદ્ધિ, પરમાં સુખ બુદ્ધિ, આ બધા મિથ્યાત્મના દુર્દ્યોતક પરિણામ છે, મિથ્યાત્મને દર્શાવનારા પરિણામ છે. કે જેમાં આધાર પરનો આવે છે, રાગનો આવે છે, રાગ અને પર બંને એક જ પદ છે. દેહ કહો અને રાગ કહો બે એક જ છે. આત્માને રાગ જ એનો દેહ છે ખરેખર, પછી તો એ દેહ ઉપર એને રાગ છે એટલે એને કહેવાય છે. ખરેખર તો રાગ જ એનો કા જ્ઞાન દેહી છે કા રાગ દેહી છે, બે માંથી એકનો એ અનન્ય ભાવે સ્વીકાર કરે છે એટલે દેહની ઉપમા દેવામાં આવે છે. એમાં આધાર બુદ્ધિ છે, સુખ બુદ્ધિ છે, કર્તા બુદ્ધિ છે, લક્ષ છે. આ ચાર પાંચ તો સમજાય એવા પરિણામ છે કે જેનાથી મિથ્યાત્વ શું છે એ ખબર પડે. કહે છે કે નિર્વિકલ્પ એક રૂપ વસ્તુ છે તેનો આશ્રય લે, એનો આધાર લે. હું શુદ્ધ જ્ઞાન આનંદ ધ્રુવ વસ્તુ છું એમ મૂળ સ્વરૂપને એનો આશ્રય લે, એમાં અહમ બુદ્ધિ કર, અહમ બુદ્ધિ કરવી, પરમાને રાગમાં અહમ બુદ્ધિ કરવી, મમત્વ બુદ્ધિ કરવી, એ પણ મિથ્યાત્વનો દ્યોતક છે. જેટલા આત્મ સ્વરૂપ સિવાયના દ્રવ્યને ભાવ, એમાં મારાપણું લાગે, મારાપણું ભાસે, પોતે નહીં હોવા છતાં પોતાપણું ભાસે લાગે, મમત્વ થાય, ચારિત્રમોનું નહીં, એ મિથ્યાત્વનો દ્યોતક છે. આ પાંચ છ પ્રકારના પરિણામ બહુ સ્પષ્ટ સમજાય એવા છે મિથ્યાત્વને પકડવા માટે. એનાથી વિપરીત છે આ નિર્વિકલ્પ એકરૂપ વસ્તુ છે તેનો આશ્રય લે, એનો આશ્રય લે, એનું વચન લીધું છે અવતરણ ચિહ્નમાં. વર્તમાનમાં ત્રિકાળી વિનાયક તે હું છું, વર્તમાનમાં એટલે અત્યારે જ પ્રત્યક્ષપણે, ભલે ત્રણેય કાળ એનું અસ્તિત્વ છે, શાશ્વત છે, ત્રિકાળી છે એટલે શાશ્વત છે, પણ વિનાયક છે તે હું છું, આ જાણનારો છે તે હું છું, એમ તું વર્તમાનમાં તારા સ્વરૂપને તારા જ્ઞાનમાં જ્ઞાન દ્વારા જ્ઞાનથી એને ગ્રહણ કર, વિચાર કર નહીં પણ
ગ્રહણ કર,
ગ્રહણ કરે એમ લેવું છે. તે હું છું એમ ગ્રહણ કર, એમાં પોતાની હૈયાતીને જ્ઞાનથી તું વેદ, વેદ એટલે અનુભવ કર, તારી હૈયાતીનો તારા જ્ઞાનથી તારા જ્ઞાનમાં તારી હૈયાતીનો અનુભવ કર, અનુભવ કર એમ કહે, વેદન કે એમ કર, આશ્રય કર, પકડવું, એકાગ્ર થવું, એ બધું એક અર્થમાં છે. એમ આશ્રય કર, અવતરણ ચિન્હમાં એમ લીધું છે. એમ એટલે અવતરણ ચિન્હમાં છે કે હું અત્યારે જ વર્તમાનમાં, એટલે અત્યારે જ ગુરુદેવ પોતાની ભાષામાં એમ કહેતા કે એક સેકન્ડના અસંખ્ય ભાગમાં, એટલે આ વર્તમાન સમયમાં હું પરિપૂર્ણ જ્ઞાનાનંદ સ્વભાવી વસ્તુ છું. હું છું એમ જે એમાં આશ્રય થઈ ગયો છું, એમાં અસ્તિત્વનું ગ્રહણ થયું, એમ આશ્રય કર. અને એવો આશ્રય કરતા ગુણ ગુણીના ભેદનું પણ લક્ષ છોડીને એકરૂપ ગુણીની દ્રષ્ટિ કર. એમાં કેટલા ગુણ છે, કેવા કેવા ગુણ છે, એ પણ લક્ષમાંથી ઉડાવી દે, એ લક્ષમાં નહીં દેવાની. જો ગુણ ગુણીનો ભેદ લક્ષમાં આવે તો અભેદ સ્વરૂપનું લક્ષ થતું નથી, આશ્રય થતો નથી. એટલે ગુણ ગુણીનો ભેદ છે એનું પણ લક્ષ છોડી દે. ગુણ ગુણીનો ભેદ નિર્ણય કરવા માટે કહેવામાં આવ્યો હતો. નિર્ણય થયો ત્યારે અભેદ સ્વરૂપનો નિર્ણય થયો, ભેદથી કહ્યું છતાં પણ અભેદ સ્વરૂપનો નિર્ણય થયો. કેમ કે કહેનારે એમ કહ્યું કે આ તો તને સમજાવવા ભેદ ઉપજાવીએ છીએ. આ કાપડનો તાકો કેટલો લાંબો છે એમ કહેવા માટે એમ કહે કે આ 20 વાર લાંબો છે, પણ એનું 20 વારનું અભેદ સ્વરૂપ જ્ઞાનમાં આવવું જોઈએ. આખા તાકાનું, અખંડ તાકાનું, 20 ટુકડા નહીં, 20 નો વિચાર નહીં, 20 વાર લાંબો છે એટલે એનું અભેદ જ્ઞાન થઈ
જાય.
સોનું કહેતા સોનાના ગુણોનું અભેદ જ્ઞાન, સોનાપણાનું જ્ઞાન થઈ જવું જોઈએ. પીણું છે અને વજનવાળું છે એ કોઈ જરૂરી નથી, ભેદથી ન સમજાય ત્યાં સુધી એને ભેદ પકડાવે એ સિવાય ઉપાય નથી. પણ જ્ઞાન અભેદનું થાય છે, સાચું જ્ઞાન થાય છે તે અભેદનું જ્ઞાન થાય છે. એમ ગુણ અને ગુણીના ભેદનું પણ લક્ષ છોડીને એકરૂપ ગુણીની દ્રષ્ટિ કર. એકરૂપ જે ગુણીના માખો પદાર્થ છે, ગુણવાન પદાર્થ છે, એની દ્રષ્ટિ કર. એની દ્રષ્ટિ કરતા તને ક્ષમતા થશે, વિતરાગતા થશે, તારા રાગ દ્વેષના વિષમ પરિણામ છે એ ઉત્પન્ન નહીં થાય, મટી જશે. એને ક્ષમતા કહે છે, સમપરિણામ. તને ક્ષમતા થશે, અંદરથી તને આનંદ થશે. આત્મા જે આનંદ સરોવર છે અંદરમાં, એનો તને અનુભવ થશે. એટલે તને આનંદ થશે અને તારા દુઃખનો નાશ થઈ જશે, તને દુઃખ નહીં થાય. દુઃખની જે આકુલતાની ઉત્પત્તિ થઈ રહી છે એ બંધ થઈ જશે, આકુલતા નહીં થાય તને. આખું જગત જે કાંઈ પ્રવૃત્તિ કરે છે અને પ્રવૃત્તિ કર્યા વિના પ્રાણી માત્ર રહી શકતા નથી, એનું કારણ એને પોતાના વર્તમાન વર્તતા દુઃખનું નિવારણ કરવું છે. દેવલોકનો દેવ થાય છે તો પણ દુઃખી છે, ત્યાં પણ એ સુખ માટે પ્રવૃત્તિ કરે છે. પછી જે પ્રવૃત્તિ કરે તે, નહીતર ત્યાં નથી દુકાન ધંધો કારખાનું માંડવાનું, નોકરી કરવા જવાનું નથી, રોટલા ખાવાના હોય કે અનાજ લઈ આવો અને ઘરમાં 170 ચીજ જોશે તો બધી ભેગી કરો ત્યારે રસોઈ થશે, એ પ્રવૃત્તિ નથી ત્યાં. એટલા પાવિત્ર પ્રકારના પાપનો ઉદય નથી ત્યાં, તો પણ એ સુખી નથી. ભૂખ તરસ લાગે નહીં, ધંધો વેપાર કે પૈસા માટે રળવા જવું પડે નહીં, તો પણ પ્રવૃત્તિ કરે છે એ સુખ માટે કરે છે. સુખ માટે એટલા માટે કરે છે કે વર્તમાનમાં સુખી નથી, દુઃખી છે. જો સુખી હોય તો એને સુખ માટે પ્રવૃત્તિ કરવાની પ્રશ્ન ઉપસ્થિત થતો નથી. એમ જે કોઈ જીવ પ્રવૃત્તિ કરે છે એ દુઃખ ટાળવા માટે પ્રવૃત્તિ કરે છે. અહીંયા કહે છે કે તારા દુઃખનો નાશ આનંદની ઉત્પત્તિ થયા સિવાય કોઈ રીતે નહીં થાય. જે દુઃખની દુઃખનો દાહ છે, અગ્નિ જેમ બાળે છે એમ દુઃખનો જે દાહ છે એ આનંદ અમૃતની વર્ષા થયા વિના એ દાહનો સમાવ નહીં થાય, એ દાહ મટશે નહીં. ત્રણ કાળ ત્રણ લોકમાં બીજો કોઈ ઉપાય નથી. પ્રવચન સારમાં તો બહુ લીધું છે, દેવો પણ જાવા નાખે છે, જગતના પ્રાણીઓ પણ દુઃખ મટાડવા ને સુખ માટે ચારે કોર જાવા નાખે છે. ક્યાંય હક નથી, સુવે તો પડખો ફેરવવા જોઈએ, આ પડખે હક નથી ને આ પડખે, કોઈ રીતે એને ક્યાંય સુખ નથી. એ અંદરથી આનંદ ઝેર્યા વિના કોઈ રીતે દુઃખનો દાવા ન શાંત થાય એવી વસ્તુ સ્થિતિ નથી. એક ચૈતન્ય વસ્તુ ધ્રુવ છે, આનંદ સ્વરૂપે ધ્રુવ છે, ધ્રુવ આનંદનો પિંડ છે. બહુ મજાની વાત એ છે કે પોતાના અનંત આનંદનો પિંડ એ અક્ષય સ્વભાવી છે, એનો ક્યારે પણ એની અંદર ક્ષય થતો નથી, ઓછું થાય એવી વાત નથી, નાશ થાય એવું નથી. ભલે પોતે ગણકારે ન ગણકારે, ગમે ત્યારે પોતાના ઘરે આવે એને શાંતિ છે, બહાર ગમે એટલો દુઃખ માટે ભટકે ક્યાંય એને શાંતિ થાય એવું નથી. એક ચૈતન્ય વસ્તુ ધ્રુવ છે, ચૈતન્ય વસ્તુ કહો, આનંદ વસ્તુ કહો, સુખ વસ્તુ કહો, એ ધ્રુવ છે. ધ્રુવ છે એટલે અનાદિ અનંત અનંત સત્વથી ભરેલો છે. ચૈતન્યનું પણ સત્વ અનંત છે, આનંદનું સત્વ પણ અનંત છે, અને એની હયાતી પણ અનંત છે. ધ્રુવ છે એટલે એની હયાતીનો પણ નાશ નથી. તેમાં દ્રષ્ટિ દેવાથી, દ્રષ્ટિ દેવી એટલે એમાં અસ્તિત્વનો સ્વીકાર થવો, શ્રદ્ધાએ કરીને આવા અસ્તિત્વનો સ્વીકાર થવો એને દ્રષ્ટિ દીધી એમ કહેવામાં આવે છે. શ્રદ્ધામાં અસ્થિનો સત્યનો સ્વીકાર, અસ્થિ એટલે સત્ય, સત્ય શબ્દ અસ્થિમાંથી આવ્યો, સત અસ્થિમાંથી સત શબ્દ આવ્યો, સત સત જેનો ગુણ છે તે સત્ય, સતના ગુણ પર્યાયને સત્ય કહેવામાં આવે છે. જેમ છિદ વસ્તુ છે એના ગુણ પર્યાયને ચૈતન્ય કહેવામાં આવે છે, એમ સત્ચિત સત વસ્તુ છે એના ગુણ પર્યાયને સત્ય કહેવામાં આવે છે. ચૈતન્ય સત્ય બધા એક પ્રકારના શબ્દો છે. તેમાં દ્રષ્ટિ દેવાથી તને મુક્તિનો માર્ગ પ્રગટ થશે. જે મોક્ષનો માર્ગ છે એ અબંધ તત્વ છે, અબદ્ધ સ્પષ્ટ તત્વ, અબંધ તત્વ છે, એમાં દ્રષ્ટિ દેવાથી મોક્ષનો માર્ગ પ્રગટ થાય છે. મોક્ષનો માર્ગ શરૂ થાય છે એ સિવાય બીજો કોઈ મુક્તિનો માર્ગ નથી, આ સિવાય બીજા પ્રકારે પણ મુક્તિ થાય છે એવું બનતું નથી. આ સિવાયના જેટલા પરિણામ છે તે બધા બંધ માર્ગમાં જાય છે. બંધ એટલે રાગનું લક્ષણ છે, મોક્ષ અધિકાર છે, મોક્ષ શબ્દમાં રહ્યા પછી મુક્તિનો માર્ગ, મોક્ષ માર્ગ સમય સાધના બંધ અધિકાર, મોક્ષ મોક્ષ અધિકારમાં મોક્ષનો પ્રતિપક્ષને બંધ લીધો છે. બંધ અને મોક્ષ સામે સામા પ્રતિપક્ષમાં રહેલા ભાવો છે. તો બંધનું લખણ શું પ્રશ્ન ઉઠાવ્યો આચાર્ય દેવે ટીકા કરતા, એ પ્રશ્ન ઉઠાવ્યો કે આ બંધમાં અનાદિકાળથી જીવ પીડ્યો છે, બંધ ક્રિયા કરે છે, એનો મોક્ષ થતો નથી, અહીંયા મોક્ષનું પ્રકરણ ચાલે છે, તો બંધને તો સમજી લઈએ કે બંધનું લક્ષણ શું, કે રાગ અને આકુલતા એ બંધનું લક્ષણ છે. રાગ છે ત્યાં આકુલતા છે, રાગ બંધનું લક્ષણ છે. એ રાગ દ્વારા, જીવ રાગ દ્વારા અન્ય ભાવમાં, અન્ય પદાર્થમાં રોકાઈ જાય છે, બંધાઈ જાય છે, પ્રતિબદ્ધપણું પામે છે, એને બંધ કહેવામાં આવ્યો. એમાં જે રસ છે તે એને બરાબર તીવ્રપણે બાંધે છે. એ બંધનથી મુક્ત થવાનો પછી કર્મ બંધન તો ભાવને ન સમજે એને દ્રવથી સમજાવવામાં આવે છે કે તેનો કર્મ બંધાય છે. તેનાથી મુક્તિનો આ માર્ગ છે તે ગૃહ વસ્તુમાં દ્રષ્ટિ દેવાથી થશે, કેમ કે પછી ક્યાંય પ્રતિબંધ રહેતો નથી ભાવને. પોતાના સ્વરૂપમાં ભાવ સ્થિર થયો સંભાવપણે ત્યારે કોઈ રાગાદી પ્રતિબંધ ઊભો થતો નથી, એને મોક્ષ માર્ગ પ્રગટ થયો. અભેદ છે કે જેમાં અને ખાસ કરીને દ્રવ્યની વસ્તુ વ્યવસ્થાને જે સમજે છે એને અહીંયા તર્ક થાય છે કે પદાર્થમાં તો ગુણ પર્યાયના ભેદ છે અને શ્રી ગુરુ એમ કેમ કહે છે કે ભેદનો અભાવ છે ત્યાં જા. એવી રીતે જે વસ્તુના ગુણ પર્યાયના ભેદનો અભ્યાસ કરે છે એ એકાંત વસ્તુને ભેદવાળી જોડે છે એટલે એ વસ્તુના કટકા કરે છે. આનું નામ વસ્તુના ટુકડા ગીરા એમ કહેવામાં આવે છે. વસ્તુ અભેદ છે, ભેદથી તો એનું માપ બતાવવામાં આવે છે પણ વસ્તુમાં ભેદ નથી, વસ્તુ તો અભેદ છે, ભેદથી એનું માપ બતાવ્યું. ત્યારે તર્ક એ કરે અભ્યાસ કરવાવાળા કે માપ બતાવવા માટેના ભેદ તો પણ છે ને, શું માપ બતાવવા માટે પણ તો ભેદ તો છે ને. તો કે તને માપ નહોતું સૂઝતું ત્યાં સુધી તને મપાવી વસ્તુ, પ્રમાણથી માપી તે વસ્તુ, ગુણ પર્યાયના ભેદથી પ્રમાણરૂપ વસ્તુને માપી. પણ વસ્તુ આખી માપી કે ટુકડાવાળી માપી તેને? 20 વાતનો તાકો આખો કે 20 ટુકડાવાળો કે 20 સાંધાવાળો? કે સાંધો એ નથી ને ટુકડો એ નથી, વસ્તુ અખંડ છે. એમ જો તે આખી વસ્તુ માપી અને એ અખંડ વસ્તુનું તને આશ્રય થયો તો એ અખંડમાં ખંડ નથી. જો તને અભેદ વસ્તુનું માપ થયું, અભેદ વસ્તુ જો તને સમજાઈ તો અભેદમાં ભેદ નથી. પાછો શું કહ્યું?
અભેદમાં ભેદ નથી.
જો અભેદમાં ભેદ તને જણાય તો તને અભેદ નહીં જણાય, અથવા અભેદ વાસ્તવિકપણે ત્યારે જણાયું છે કે જ્યારે જ્ઞાનમાંથી ભેદ નિરસ્ત થઈ જાય ત્યારે અભેદ જણાય છે. ત્યાં સુધી અભેદ જણાતો નથી. એવું જાણવું છે એમાં અભેદ વસ્તુ ઉપર એટલું બધું જોર આવે છે, આશ્રય ત્યારે થાય છે, જોર આવે છે ત્યારે આશ્રય થાય છે. તો એટલું જોર આવે છે એમ કહેવામાં આવે છે કે આમાં ભેદનો સદંતર અભાવ છે. શું કહે છે?
ભેદનો સદંતર અભાવ,
ભેદનો અભેદમાં ભેદનો સદંતર અભાવ છે. પણ આપ એમ કહો ને કે કથનચિત અભાવ છે, કથનચિત સદભાવ છે, કથનચિત અભાવ છે, એમ અનેકાંત રાખો ને કે સમ્યક એકાંત કરવા અર્થે, અનેકાંત પણ સમ્યક એકાંતના અર્થે છે. આ સમ્યક થવા અર્થે એને ગૌણ કરી દેવામાં આવે છે. ભેદનું જ્ઞાન ચાલ્યું નથી જતું, ભેદનું જ્ઞાન નાશ નથી પામતું, તો પણ એ ભેદનો આશ્રય નથી રહેતો. ત્યારે કેવું જોર હોય અને ત્યારે કેવો ભાવ હોય એને ખરેખર દર્શાવવા માટે એમ કહેવું પડે છે કે જેમાં ગુણ ગુણીના ભેદનો પણ અભાવ છે ત્યાં જા. ગુણીનો ગુણ ગુણીના ભેદનો સદભાવ છે ત્યાં ન જા એમ કહે છે, અભાવ છે ત્યાં જા. અભેદમાં એવી રીતે અભેદ થાય. અભેદતા સાધવી એટલે શું? આ વિધિનો વિષય છે, વિધિનું રહસ્ય છે. ખરેખર તો આ વિધિનું રહસ્ય છે કે અભેદતા સાધવી એટલે શું? એ મૂળ ચીજ ભાવ ભાષણમાંથી ઉભી થાય છે.
બરોબર.
કે આત્માને દ્રવ્ય ગુણ પર્યાયુક્ત જેવો છે એવો સમજે છે, ત્યારે એને ત્રિકાળી જે દ્રવ સામાન્ય ધ્રુવ વસ્તુ છે એ પણ એની સમજવામાં આવે છે. પરલક્ષ્ય સમજે છે ત્યાં સુધી એ કોઈ બીજી ચીજ સમજતો હોય તેવી રીતે જ્ઞાનમાં પ્રવૃત્તિ ચાલે છે, અને સ્વલક્ષ્ય સમજે છે અથવા પોતાનું ભાવ ભાષણ થાય છે ત્યારે અનંત ગુણ હોવા છતાં અભેદ પિંડનું સ્વપણે ભાષણ થાય છે. સ્વપણે ભાષણ થાય છે, પોતાપણે એ જણાય છે. આ અખંડ સિદ્ધ પદ, આખું જીન પદ, ગુરુદેવ કહેતા આત્મા જીન ચંદ્ર છે, એવું જે પદ છે એ પદ સ્વપણે અવલોકનમાં આવે છે, સ્વપણે ભાષણમાં આવે છે, ત્યારે એને ભાવ ભાષણ થયું એમ કહેવામાં આવે છે. સ્વપણે ભાષે છે એમ કહો કે પોતાની જાત મેળવીને એને જાણ્યું એમ કહો, બે એક વાત છે. પોતાની ચીજમાં પોતાની જાત મેળવીને જાણી એમ કહો કે સ્વપણે જાણ્યું એમ કહો, બે એક વાત છે. શું
બરોબર?
અને નહીતર બધો તર્ક વિતર્ક, કોઈ પર ચીજને જાણતો હોય એવી રીતે વિચાર ચાલે છે આત્માનો, એ બધી બેકાર વાતો છે.
બરોબર.
એનાથી કાંઈ જ લાભ નથી થતો.
બરોબર.
એ તો પરચિત જાણી, એને પૂરતું જાણ્યું. જે સ્વચિત છે એને સ્વપણે જાણવાને બદલે સ્વચિતને પરપણે જાણે.
બરોબર.
જ્ઞાનનો વિપર્યાસ થયો કે ન થયો, એ ચોખ્ખે ચોખ્ખી એ કલ્પના છે. ભલે એનું દ્રવ્યગુણ પર્યાયનું જ્ઞાન શાસ્ત્ર અનુસારી હોય તો પણ એ વિપર્યાસ છે. એટલે અભેદ ચીજને સ્વપણે જાણતા અભેદતા સધાય છે. અભેદ ચીજને સ્વપણે જાણતા અભેદતા સધાય છે. આ તો હું છું, હું આવો છું. પછી ઉપયોગમાં ગમે તે પ્રવૃત્તિ થાય છે તો હું આવો છું એનું લક્ષ ન કરે. હું આવો છું એવું લક્ષ કરે નહીં, એવી ચીજ હું એને પૂરેપૂરી ભાષણમાં આવી ત્યાં જાય એમ કે છે. અભેદ ચીજ કે જેમાં ગુણ ગુણીના ભેદનો પણ અભાવ છે ત્યાં જા, તને ધર્મ થશે. ત્યાં જા તો તને ધર્મ થશે, એ તારો સ્વભાવ છે. ત્યાં જવું એ તારું સ્વરૂપ છે, ત્યાં જવું એ જ તારું ફરજરૂપ કાર્ય છે, માટે ત્યાં જા તો તને ધર્મ થશે. ઘર છોડીને બીજે ભટકીશ તો તને અધર્મ થશે, સીધી વાત છે. સમજાય? એટલે તો કયું નિયમ સારમાં, એક આત્મ ધ્યાન સિવાય સઘળું બધું ઘર સંસારનું ગોળ છે. કેટલું બધું વજન કેટલું છે? તને ધર્મ થશે, રાગથી અને દુઃખથી છૂટવાનો પંથ તને હાથ આવશે. એટલે માર્ગ તને હાથ આવશે, ઉપાય તને હાથ આવશે, તને કાર્ય પદ્ધતિ હાથમાં આવશે કે રાગથી અને દુઃખથી કેવી રીતે છૂટવું. જીવ રાગથી છૂટવાની ઈચ્છા કરે, દુઃખથી છૂટવાની ઈચ્છા કરે તો નથી છૂટી શકતો, પણ એનો પંથ એટલે એની એની કાર્ય પદ્ધતિ, એની વિધિ જો હાથમાં આવે તો વિધિ વિષય બહુ છે.
વિધિ નો તપ કરવો સારો,
રાગ થી અને દુઃખ થી છૂટવાનો પંથ તને હાથ આવશે. જે પંથ તને અનંત કાળમાં હાથ નથી આવ્યો એ તને ભેદ જ્ઞાનની કળા, રાગ થી અને દુઃખ થી છૂટવાનો ઉપાય એનો પત્તો લાગી જશે. અને એથી તને પ્રતીતિ આવશે કે જો આ પદ્ધતિથી આંશિક મુક્તિ થાય છે તો પરિપૂર્ણ મુક્તિ આમ જ થાય, બીજી રીતે ન થાય.
બરોબર.
અંશે મુક્તિ થાય છે અને અંશે મુક્તિ અનુભવાય છે. મુક્ત સ્વરૂપ દ્રષ્ટિના કબજામાં છે, પરિપૂર્ણ મુક્ત સ્વરૂપ દ્રષ્ટિના કબજામાં છે અને ત્યારે આંશિક મુક્તિ અવસ્થાની અંદર વર્તે છે તો પરિપૂર્ણ મુક્તિ આમ જ થાય છે. એની રીતે આત્મા જેમ માણસને ભલે એ કોઈ કળામાં થોડો પણ એને સફળતા મળે છે તો એમ કહે છે કે હવે તો આમાં આમાં વધારે આગળ વધી જાય, પૂરેપૂરી સફળતા
મળશે.
એના જેવી વાત છે. અને મોક્ષ માર્ગમાં ક્યાંય રીત બદલાતી નથી, કોઈ ગુણ સ્થાને રીત નથી બદલાતી. ચોથા ગુણ સ્થાને જે રીતે ચોથું ગુણ સ્થાન પ્રાપ્ત થાય છે તે જ રીતે પાંચમું થાય છે. નિર્વિકલ્પ અવસ્થામાં ગુણ સ્થાન બદલાય છે. તો જે ચોથા ગુણ સ્થાને જે રીતે નિર્વિકલ્પ થયો, નિર્વિકલ્પ સ્વરૂપના આશ્રયે શ્રદ્ધા જ્ઞાન અને રમણતા થતા જે રીતે ચોથા ગુણ સ્થાને નિર્વિકલ્પ થયો તે જ રીતે પાંચમા ગુણ સ્થાને, તે જ રીતે સાતમા ગુણ સ્થાને, તે જ રીતે ઉપર ઉપરની શ્રેણીના ગુણ સ્થાને સુખ જ્ઞાન ક્યાંય રીત બદલાતી નથી. એ રીત તને એ રીતથી અનાદિથી જીવ અજાણ્યો છે અને કોઈ ગુપ્ત રહસ્ય હોય, જીનાગમનું કોઈ ગુપ્ત રહસ્ય હોય તો આ રીતનો વિષય છે. એમ કે એ વચન ગોચર કથનચિત સંકેત માત્ર થાય છે, અનુભવનો જ વિષય હોવાથી એ સર્વથા અનુભવ ગોચર થવા થાય એવી ચીજ છે. એટલે એ વિષય ગુપ્ત રહે છે હંમેશા. તો પણ જે અનુભવી ધર્માત્માઓ છે એમની વાણીમાં એની ઝલક આવે છે. એ જ શબ્દોની એ જ વાત બીજા કહે તો એની ઝલક એમાં નથી આવતી. એટલે તો કહ્યું ને, યા વિધિ સંત કહે ઘણી હે ઘણી હે દિન વૈન બડે ઉપકારી. યા વિધિ, જે વિધિથી કહે છે એટલા માટે જીન વૈન ઉપકારી છે, નહીતર તો અન્ય મતિઓ એ નકલ કરી. આધ્યાત્મ વિષયની અન્ય મતિઓ નકલ નથી કરી એમ નથી કરી, પણ રીત નથી એની પાસે. સાંખ્ય તો આત્માને કુટસ્થ સ્થાપે છે, ધ્રુવ સ્થાપે છે, ચૈતન્યાત્મક સ્થાપે છે. પ્રજ્ઞાનમ બ્રહ્મ, પ્રજ્ઞાન બ્રહ્મ જ્ઞાન સ્વરૂપ છે, આ એનું તો ટ્રેડમાર્ક છે વેદનો. બ્રહ્મ છે એ તો જ્ઞાન સ્વરૂપ, પ્રજ્ઞાનમ બ્રહ્મ મુખ્ય સૂત્ર છે એનું. રીતનું શું આ સવાલ છે? એક નિશ્ચયાભાસી એમ કહી શકે હું આવો છું, આમ છું, આમ છું, ધ્રુવ છું, ફલાણો છું, પણ અપરિણામ છું, પણ રીતનું શું? આપણે ત્યાં એવો એક પ્રસંગ બનેલો, દ્રવ્ય દ્રષ્ટિ પ્રકાશનું પ્રકાશન થયું એટલે ધ્રુવ વસ્તુની તો પ્રસિદ્ધિ બહુ જોરથી થઈ. એક વિચક્ષણ માણસ એવું પૂછ્યું, ભાઈ ભાઈ આ ધ્રુવ 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 બહુ કરે છે, ધ્રુવનું અનુભવ કરવાની રીત શું છે? તો કે રીત પર્યાયમાં છે, પર્યાયની વાત કરવી. અમારી મેં ધ્રુવની જ વાત કરવી, પર્યાયની વાત કરવી નહીં, કેમ કે રીત તો પર્યાયમાં આવે છે. એને રીતની ખબર નહીં, ધ્રુવ ધ્રુવ બી આ કરે, ધ્રુવ કેવો છે એ ખબર નથી, પણ એ ધૂન ચડી જાય. ધૂન તો ગમે એને ગમે એ વિષયની ચડી જાય, એથી કઈ કામ નથી થતું. ઓળખીને ધૂન ચડવી જોઈએ, ધૂન જરૂર ચડવી જોઈએ, પણ ઓળખીને એવું ધ્રુવ તત્વ છે એવું ઓળખીને એની ધૂન ચડે તો એમાં એની રીત ઉપલબ્ધ હોય છે. પર્યાયનો આશ્રય કરવા જેવું નથી. પર્યાયનો આશ્રય કરવો તે મિથ્યાત્વ છે, પણ પર્યાયનો આશ્રય ન કરવો તો ધ્રુવનો આશ્રય કરવો એમ તો આવે છે, પણ એ તો પર્યાય કરે છે, એ પછી ખબર ન રહે અને ધ્રુવ ધ્રુવ કરે તો ગડબડ થઈ જાય મોટી. એમ છે દ્રવગુણ પર્યાય નું વિજ્ઞાન જ નથી. અન્ય મતમાં જૈન દર્શન સિવાય દ્રવગુણ પર્યાય નું વસ્તુ વિજ્ઞાન બસો ને 74 ગ્રહિક મિથ્યાત્મને અગ્રહિક મિથ્યાત્મનો વિષય એક સત્તા સ્વરૂપ નામના શાસ્ત્રમાં આવેલો છે. પંડિત ભાગચંદજી કૃત, ભાગચંદજી છાજેડ કરીને પંડિત થઈ ગયા, એમણે સત્તા સ્વરૂપ નામનું શાસ્ત્ર રચ્યું છે. એ શાસ્ત્રનો વિષય ચાલ્યો છે 274માં. પંડિત ભાગચંદજી કૃત સત્તા સ્વરૂપમાં અરહંતનું સ્વરૂપ જાણીને ગ્રહિત મિથ્યાત્વ ટાળવાનું સ્વરૂપ બહુ સારી રીતે સમજાવેલ છે. શું ક્યાં વાત લીધી છે કે અરહિત ભગવાનનું સ્વરૂપ જાણવું, ઓળખવું, સમજવું, એનો આદર કરવો, એનો સ્થાપવો, અને એનો સીધો અનાદર તો ન થાય, પણ બીજા દેવને સ્થાપીને પણ એનો અનાદર ન થાય. આ વિતરાગ સર્વજ્ઞ છે, વિતરાગ સર્વજ્ઞનો આદર અને સ્થાપના કરાય, એની સામે એનો અનાદર અને ઉથાપના તો ન કરાય, પણ બીજા દેવને સ્થપાય પણ નહીં, રાગી દેવને સ્થાપવાનો ન હોય. શું જે રાગી હોય, દ્વેષી હોય, એને સ્થાપવાનું ન હોય. કોઈ એમ કહે કે અમે અરિહંતને પણ સ્થાપીએ છીએ અને બીજાને પણ અમે સ્થાપીએ છીએ, અમે કોઈને ઉથાપતા નથી, અમારે કોઈને ઉથાપવાના ન હોય, સ્થાપીએ બધાને, અમે ઉથાપીએ કોઈને નહીં, એમાં અરિહંતને પણ સ્થાપીએ અને બીજાને પણ સ્થાપીએ. કહે છે કે એ અરિહંતની ઉથાપના છે. આ ભૂત કેટલા વર્ષથી દાખલ થઈ ગયું છે?
પ્રસંગ બને ત્યારે જાણવાનું મળે ને. આપણે ત્યાં તો આ વિશે ચર્ચા છે, જોરથી ગુરુદેવે એનો નિષેધ કર્યો છે, તો પણ કોઈ ઘરમાં ફોટા રાખે છે, કોઈ દુકાનમાં ફોટા રાખે છે, કોઈ મોટરમાં રાખે છે. શું આવું ક્યાંક ક્યાંક આપણા મનુષ્યમાં જોવા મળે છે? કુદેવના, લક્ષ્મીજીના છે, કોઈ સાંઈબાબાના છે, જેને જ્યાં લાભ માંગ્યો હોય ત્યાં, કોઈ કુળદેવી કે કોઈ એવું કાંઈ હોય કે એનો હોય તો એને પણ એવી રીતે રાખે છે. ગણપતિ રાખે છે, ગણપતિ ને લક્ષ્મીજીનું તો ઘણો પ્રચાર છે,
સાંઈ બાબા નો પ્રચાર પણ આ દિવસોમાં ઘણો થયો છે. આપણે ત્યાં થોડું થોડું લોકો નામધારી મુખ શું છે કઈ ખબર પડતી નથી, આવું પણ રાખે છે. પ્રવિકૃતિ ભગવાનના નામે ઉથાપના થઈ નિષેધ થયો, એ તો બહુ મોટો સિદ્ધો અપરાધ થયો. પણ એવો કશાયથી અપરાધ ન કરે પણ બીજા દેવને રાગથી સ્થાપે તો પણ એ અપરાધ જ છે, એટલો જ અપરાધ છે, એ ઉથાપવા જેટલો જ અપરાધ છે. ચોપડાને જેટલા બહુમાનથી દુકાને લઈ આવે એટલા બહુમાનથી શાસ્ત્ર ને ન લાવે, શાસ્ત્ર ને ઉઠાપે, શાસ્ત્ર નો નિષેધ કરે, એ નહીં થયું. શાસ્ત્ર ને બહાર કાઢો, શાસ્ત્ર ને નહીં સાંભળો, એ બધું ઉઠાપના છે. ગ્રહિત મિથ્યાત્મા જાય છે, ગ્રહિત મિથ્યાત્મા જેટલા જેટલા પ્રકાર છે એ બધા સમજવા જોઈએ. વિનય અવિનય એ બધા ગ્રહિત મિથ્યાત્મા જાય છે. કોઈની સ્થાપના કરવાનો પ્રશ્ન હોય જ નહીં, સ્વપ્ને પણ ન સમજે, બધી ગડબડ થાય છે. સામાન્ય રીતે આપણે ત્યાં તો ભગવાનની પૂજા કરીએ છીએ પણ પછી ઓલા અન્ય મતી બધા કરે એટલે વગર સમજે આગળ છે ચલી આતી હે દાદરડીઓ પ્રવાહ ઘેટાની વાય ઘેટો જાય એમ, એક કરે બીજો કરે એમ ત્રીજો કરે એમને પ્રવાહ ચાલી જાય છે. એ બધું ઘોર મિથ્યાત્મ છે, આત્માને નિગોદાદીમાં મોકલવાનું કારણ છે. મિથ્યાત્મ છે એ નિગોદનું કારણ છે. ક્રોધ લોભ અને માન એ ત્રણ કશાય તીવ્ર થાય તો નરકમાં જાય, પણ મિથ્યાત્વ એટલે માયા છે, આ માયાની પ્રકૃતિ, એની તીવ્રતામાં જેમ ગ્રહિત મિથ્યાત્મમાં થઈને સીધો નિબોધમાં ચાલ્યો જાય છે. એનું ફળ નિબોધ છે, આનું ફળ નરક છે, ને આનું ફળ નિબોધ છે. નરકમાંથી નીકળવું સહેલું છે, ત્યાં ભલે આયુષ મોટા છે ને અહીંયા એક શ્વાસોશ્વાસમાં 18 વખત જન્મ મરણ છે, પણ અહીંથી નીકળવું મુશ્કેલ છે. નિગુદમાંથી અનંત કાળે ન નીકળે, નરકમાંથી નીકળી જાય. એ આયુષ પૂરું થાય છે, નરકનું ભવ છૂટીને કોઈને નરકનું આયુ ન ગંધાય. શું બહુ ભાગ ત્રિંચમાં જાય, દેવમાં કોઈ ન જાય, નરકમાં ન જાય. દેવ મટીને દેવ ન થાય, નરક મટીને નારકી ન થાય. કા મનુષ્ય થાય ને કા તિર્યન થાય, બહુ ભાગ તિર્યન થાય. કોઈ હવું કરતી હોય તો મનુષ્ય પણ થાય. ત્યારે નિગોદમાંથી તો જન્મ મરણ અનંત વાર નિગોદમાં જ થયા કરે અનંત કાળ સુધી. આ મોટી તકલીફ છે. એની પાછળ સમજણ કઈ પરિણામ તો હોવા જોઈએ ને. આપણે કોઈ વેપાર વગર સમજે શું કરવા કરીએ, પરિણામ નો વેપાર છે તો વગર સમજે શું કરવા કરો. સરોજ બેન વાસ્તુ લેવાનું બાકી છે ને, નક્કી કરી લેવું હવે અત્યારથી. કળશ તો પછી ઓલો તાંબા નો હોય ને, એનું માટી નો હોય તો એમ કે માટી નો કળશ માનો કે લીધો હોય અને હવે બરાબર વાસ્તુ વખતે ફૂટી ગયો કળશ, પછી શું થાય, પરિણામ કેવા થાય? કઈક અપશુકન થઈ ગયું, કઈ કઈ કામ થઈ ગયું, કઈક હે અંદર કઈક શલ્ય ભરી જાય. ખરેખર વાત છે કે સમજદાર માણસે સમજ્યા વગર શું કરવા એક કામ કરવું, બરાબર? જ્યારે શ્રદ્ધાનો વિષય સામે આવે છે એ મોટી રકમ છે, મૂળ રકમ છે. આ શ્રદ્ધા છે એ મૂળ રકમ છે, વ્યાજ છે એ મૂળ રકમ નથી, મુદ્દલ છે એ મૂળ રકમ છે ને, એમ શ્રદ્ધા તો મૂળ રકમ છે. હવે જ્યાં જ્યાં શ્રદ્ધાને લાગે વળગે છે ત્યાં તો એ શ્રદ્ધાનો વેપાર મૂળ રકમ તો જોઈ વિચારીને જ લેવા મૂકાય, એમને મૂકી દેવાય નહીં ગમે ત્યાં, જેમ મૂડી ગમે ત્યાં મૂકી દે છે માણસ. હે, એની પાસે મકાન છે, મોટર છે એમ નહીં, પ્રમાણિકતા કેટલી છે, લે છે અને પાછા બરાબર દે છે કે નથી દેતા, કઈ એમાં ગડબડ થાય છે, કઈ મુશ્કેલી પડે છે, શું છે શું નહીં, ચાર જણને પૂછીને નક્કી કરે છે. શ્રદ્ધા તો મૂળ રકમ છે, જ્યાં શ્રદ્ધાને લાગે વળગે છે એવી વાત હોય, સ્થાપના તો શ્રદ્ધાનો વિષય છે, ત્યાં જોયા વિચાર્યા વિના સમજ્યા વિના એવી રીતે કઈ કરવું ન જોઈએ. ખરી વાત આ છે, કોઈ એમ કે કામ કરો કે મને સમજાવો, આમ શું કરવા કરવાનું એ મને સમજાવો, પછી હું કરું એમ નહીં કરું. પંડિત ભાગચંદજી કૃત સત્તા સ્વરૂપમાં અરંતનું સ્વરૂપ જાણીને ગ્રહિત મિથ્યાત્વ ટાળવાનું સ્વરૂપ બહુ સારી રીતે સમજાવેલ છે. ત્યાં આ વિષય સારી રીતે ચર્ચો છે અને ભાગચંદજી તદા કડક ભાષામાં આ વાત લીધી છે. મૂળ સ્વતંત્ર હતા, સપ્ટેમ્બર માંથી દિગંબર
થયેલા
છે. અચ્છા, છાજેડ બધા સ્વતંત્ર જેટલા છાજેડ હોય. ભાગચંદજી ના ઘણા
આધ્યાત્મિક
છે, ભાગચંદજીના બધા અધ્યાત્મ રસવાળા બહુ સારા પદ છે, ઘણા પદ જોયા છે, બહુ સારા છે. એમણે આ સત્તા સ્વરૂપનું શાસ્ત્ર લખ્યું છે, મૂળ શ્વેતાંબર લાગે છે. એ તો સમજીને ફરે તો પાકા થાય, કુલ ધર્મવાળા થાપ ખાય, બાકી સમજીને ફરેલો ભૂલે નહીં. પછી એને બરાબર પરીક્ષા કરી છે, ચોકસાઈ કરી છે, પછી તમે ત્રણ કાળમાં ફરે નહીં. સત્ય ફરનું આવ્યું હાથમાં પછી છોડે નહીં, આ ગોથું ખાય એ બાપ દાદાનો ધર્મ છે, ઓગે ઓગે ચાલે, સમજીને ફરે એને વાંધો નથી આવતો. પરંતુનું સ્વરૂપ જાણીને ગ્રહિત મિથ્યાત્વ ટાળવાનું સ્વરૂપ બહુ સારી રીતે સમજાવે છે. પરમાર્થ તત્વના વિરોધી એવા કુદેવ કુગુરુ અને કુશાસ્ત્ર કેવા લીધા ગુરુદેવે? ખાલી કુદેવ કુગુરુ કુશાસ્ત્ર ના લીધા, પરમાર્થ પરમાર્થ તત્વના વિરોધી છે એ બધા, એમ એનો પંથ ચાલે છે, તે હરીફાઈ કરે છે, આ સાચા શ્રાપની પેઢીનું હરીફાઈ કરે છે, એમ વાત છે, વિરોધ કરે છે. અહીંયા મોક્ષનો માર્ગ છે, તમે અહીંયા જીવો ઉન્માર્ગે વળી જાય છે, એટલે એને વિરોધી કહેવામાં આવે છે.